હવે પ્રશ્નોત્તરમાળા છે, એમાં મંગલાચરણ તો પૂરું આપણે કર્યું. હવે પહેલું પ્રકરણ એટલે દ્રવ્ય અધિકાર આપણે લઈએ છીએ. એનો પહેલો જ પ્રશ્ન ક્યાંથી શરૂ થાય છે? વિશ્વ કોને કહે છે? કારણ કે પહેલો પ્રશ્ન સહેજ એવો થાય એવો છે કે તમે અમને ધર્મ શીખડાવવા માંગો છો, જૈનના સિદ્ધાંત શીખડાવવા માંગો છો, પણ આ બધું છે શું? અમને જે બધું આ દેખાય છે એ શું છે? બધું શું છે? બધું શું છે? કે એ બધું વિશ્વ છે, જગત છે. એ બધું જે કાંઈ એમ ન સમજ્યું કે આ જે દેખાય છે બધું શું છે? ભ્રમ છે. ઘણા મતમાં એવું છે આ તમને દેખાય છે બધી શું છે? માયા છે. શું છે આ બધું દેખાય છે? કારણ કે એને તો અદ્વૈત દેવું છે ને. કારણ કે જો બીજી વસ્તુ કહેશું તો બે પણ થઈ ગયું. દ્વૈત એટલે બે પણ, અદ્વૈત એટલે એક પણ. એટલે એને આપણે એમ કહીએ કે અમને આ બધું દેખાય છે ને, એ દેખાય છે કેવું છે? માયા છે, ભ્રમ છે. દ્રષ્ટાંત આપે, જેવી રીતે મૃગજળમાં શું દેખાય છે? ત્યાં કેટલું પાણી છે? એમ તમને આ બધું દેખાય છે બધું શું છે? તમને ભ્રમ છે, માયા છે. વાત તો સાચી છે, સાચી છે ને? આ બધું માયા દેખાય છે ને, દેખાય છે બધું. શું છે આ બધું દેખાય છે? હા, તે એ કઈ ખોટી વાત દ્રષ્ટાંત સાથે આપે તમને, પછી તો માનવું પડે કે ના પડે? ચલો માની લઈએ એ બધી માયા છે. તો માયા પણ છે ને, ભ્રમ પણ જગતમાં છે ને. હું એક વસ્તુ છું અને મને માયા ભ્રમ થયો તો એવું પણ હોય છે ને? બીજું બે પણ તો થયું કે નહીં? અને ભ્રમ છે એ શું છે? દુઃખ છે. ભ્રમનું ફળ શું હોય? દુઃખ. ભ્રમ શેના કારણે થાય? અજ્ઞાનના કારણે થાય. થાય કે ને બધું સિદ્ધ? જો કોઈ એમ કહે કે તો તમને માયા છે, ભ્રમ છે, તો ભ્રમ કોને કહેવાય? જ્ઞાનથી ભ્રમની ઉત્પત્તિ થાય કે અજ્ઞાનથી થાય? અજ્ઞાન સિદ્ધ થયું. ભ્રમનું ફળ શું હોય? દુઃખ હોય કે સુખ હોય? પછી સિદ્ધ થાય છે કે નથી થતું બધું? તો જગતમાં એ ભ્રમ છે. હવે કોઈ એમ કે જેમ ઓલું હતું ને રામચંદ્રજી શું જોયું હતું? ભ્રમથી સોનાના હરણ, સોનાના હરણને જોયું ને. એનો અર્થ થયો ભલે સોનાનું હરણ નથી, પણ હરણની ઉપમા આપી તો જગતમાં કોઈક હરણ છે એમ નક્કી થયું કે નથી? હરણની ઉપમા આપી તો એ શું પ્રૂવ થયું? ભલે ઈ હરણ નતું, પણ જગતમાં કોક. એવી રીતે તમને મૃગ જળ તો જળ શબ્દ આવ્યો એનો અર્થ કે જગતમાં કઈક જળ જેવું કઈક છે, નહી તો નામ ક્યાંથી આવ્યું? તો જળ સિદ્ધ તો થયું ને, બીજું કઈ નથી. એટલું તો પૂતગલ સિદ્ધ થયું કે નહીં? એ રીતે પોતે પોતાની કલ્પનાથી માને એનાથી કઈ સિદ્ધ થતું નથી. તો પહેલો પ્રશ્ન થયો કે આ શું છે બધું? કે આ બધાને વિશ્વ કહેવા. પછી એનો પેટાભેદ પછી થશે, પણ એક સામાન્યપણે કહે તો આ બધું શું છે? વિશ્વ. આ બધું છે કે નહીં વિશ્વ? કે નથી એવું કઈ? ફરીથી ભ્રમ જેવું છે બધું? કે જગત છે, વિશ્વ છે. અને આ એક સિમ્પલ જાહેર કોને કરે છે? જગત છે, વિશ્વ છે, એ કોને જાહેર કરે છે? જગતને જાણનારાને જાહેર કરે છે. જગતને જાણનારા ન હોત તો જગત છે એમ સિદ્ધ ક્યાંથી થયું? આ સર્વજ્ઞની સિદ્ધિ. જગત છે, વિશ્વ છે, એ શું જાહેર કરે છે? કે એના કોક જાણનારા છે, ત્યારે તો આ શબ્દ આવ્યો છે. તો એ સર્વજ્ઞથી આ વાત આખી શરૂ થાય છે. સર્વજ્ઞ છે, સર્વજ્ઞના જ્ઞાનમાં વિશ્વ આવ્યું છે, તો વિશ્વ કોને કહે છે? તો કે વિશ્વ કોને કહે છે? છ દ્રવ્યોના સમૂહને. જગતની અંદર કેટલા દ્રવ્યો છે? અહીંયા તો છ લખ્યું છે, નથી લખ્યું પણ સમજી લેવું. શું છે છ દ્રવ્યોના? એટલે જાતિ અપેક્ષા એ છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. અને સંખ્યા અપેક્ષા એ લઈએ તો અનંત દ્રવ્યોના સમૂહને. જાતિ એટલે ક્વોલિટીઝ, ડિફરન્ટ ટાઈપના. ડિફરન્ટ ટાઈપ્સના જો જોઈએ તો જગતમાં અનંતા દ્રવ્યો જોવા મળે છે. એને ક્લાસિફાય કરીએ તો કેટલા હેડિંગ નીચે આવી જાય છે? છ નીચે. માટે છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. જગતની અંદર અનંત દ્રવ્યો છે કે નહીં? સંખ્યા અપેક્ષા કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? બેહદપણું દેખાય છે. આ એક એક પરમાણુ છે એના નાના નાના કરતા અંતિમ પરમાણુ તે બધું શું છે, કેટલા બધા સામે જોઈ શકાય છે. તો એ અપેક્ષા એ અનંત તો સંખ્યા એ થઈ શકે છે. અને જાતિ અપેક્ષા કેટલા છે? છ છે. હવે આ જા કે વિશ્વ કોને કે એમાં છ દ્રવ્યોના સમૂહને, તો એમાંથી એક નવો શબ્દ કયો આવ્યો? કે છ તો ખબર પડે, સમૂહ પણ ખબર પડે, તો દ્રવ્ય નવો શબ્દ આવ્યો. તો એમાંથી એ પ્રશ્ન વિઠો તો આ દ્રવ્ય એટલે શું? વિશ્વમાં આપે કીધું કે છ જુદના પદાર્થ છે, વસ્તુ છે, દ્રવ્ય છે. તો એ દ્રવ્ય શબ્દ આવ્યો તો દ્રવ્ય કોને કહે છે? બીજો પ્રશ્ન, દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ફરીથી વિશ્વની અંદર જેમ છ દ્રવ્ય પથરાયેલા છે, એમ ગુણની દ્રવ્યની અંદર શું રહેલું છે? ગુણો રહેલા છે. બેમાં રહેલા છે, કેવી રીતે રહેલા એ જુદી વાત છે. આમાં શું છે, વિશ્વની અંદર શું રહેલું છે? વિશ્વ ખાલી નથી, વિશ્વ શૂન્ય રૂપે નથી, વિશ્વ કેવું છે? કંઈક ભરેલું છે. શેનાથી ભરેલું છે? કે જાતિ અપેક્ષાના છ દ્રવ્યથી ભરેલું. એવી રીતે દ્રવ્ય કેવું છે? એમટી, ખાલી, વેક્યુમ એમાં છે એવું નથી, પણ શું છે? દ્રવ્યની અંદર શું ભરેલું છે? ગુણો રહેલા છે. અને તેથી ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હવે પહેલી વ્યાખ્યા, બીજી વ્યાખ્યામાં એક કોમન શબ્દ કયો આવ્યો? સમૂહ શબ્દ આવ્યો. એ સમૂહ એટલે શું? જેવી રીતે વિશ્વની અંદર દ્રવ્યો રહેલા છે, એવી જ રીતે દ્રવ્યની અંદર ગુણ રહેલા છે. તો સમૂહ શબ્દ તો એક જ છે. સમૂહ શબ્દ બે માં વાપરો છે ને, કોમન છે ને. તો જેવી રીતે વિશ્વની અંદર છ દ્રવ્યો અથવા આનંદ દ્રવ્યો રહેલા છે, શું એવી જ રીતે દ્રવ્યની અંદર ગુણો રહેલા છે? નહીં તો પછી સમૂહનો અર્થ શું છે? સમૂહ માત્ર સંખ્યા બતાવવા માટે છે. કેવી રીતે રહેલા છે બતાવવા માટે નહીં. સમૂહ શબ્દ શેના માટે છે? કે વિશ્વ એક છે છતાં એની અંદર ઘણા દ્રવ્યો છે. એ શું દેખાડવું છે? નંબર્સ દેખાડવું છે. અને દ્રવ્ય એક હોવા છતાં એની અંદર ગુણો કેટલા છે? ઘણા છે. દ્રવ્ય એક છે એટલે ગુણ એક છે એમ નથી. વિશ્વ એક છે માટે એની અંદર એક જ દ્રવ્ય છે એમ પણ નથી. સમૂહ શું દેખાડવું છે? કલેક્શન. અને કલેક્શન હંમેશા મોર દેન વનમાં જ હોય. તો અહીંયા સંખ્યા દેખાડવા માટે સમૂહ શબ્દ છે. દ્રવ્યો કેવી રીતે રહ્યા છે અથવા ગુણ કેવી રહ્યા છે એના માટે નથી. બેમાં સમૂહ શબ્દ હોવા છતાં સમૂહ કના માટે? જથ્થો, કલેક્શન. સંખ્યા દેખાડવા માટે કે વસ્તુ દ્રવ્ય એક હોવા છતાં ગુણ એમાં એક જ હોય છે એમ હોતું નથી. હવે બીજું, તો વિશ્વની અંદર દ્રવ્યો કેવી રીતે રહ્યા છે? છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. તો વિશ્વની અંદર દ્રવ્યો કેવી રીતે રહ્યા છે? જુદા જુદા. ચલો પછી બીજું કઈ, ચાલો બીજું, પોતપોતાના ચતુષ્ટયમાં. આપણે કમ્પેર બે સાથે કરવી છે, વિશ્વની અંદર દ્રવ્ય કેમ રહ્યા છે અને દ્રવ્યની અંદર ગુણ કેમ રહ્યા, એની આખી કમ્પેરિઝન કરવી છે. તો વિશ્વની અંદર દ્રવ્ય કેવી રીતે રહ્યા છે? સ્વચતુષ્ટમ. ચલો પછી ગુણ સાથે થોડી કમ્પેર કરવી છે એટલે એ લક્ષ્ય માંથી વધારે કહેવાનું. એમ તો દરેક ગુણોનું પરિણામ જુદું જુદું પોતપોતા. ચલો એ સિવાય બીજું વિશ્વની અંદર દ્રવ્યો છે એ પૂરા પથરાયેલા નથી, પોતપોતાના ક્ષેત્રમાં છે. જ્યારે દ્રવ્યની અંદર ગુણો પૂરા પથરાયેલા છે, પૂરા અંદર સમજે કે જેટલું વિશ્વ છે એટલો જીવ ફેલાયેલો નથી. જીવ તો એના કોઈ અમુક પાર્ટની અંદર છે ને. જીવ આપણો જીવ અત્યારે આખો ટોટલી ફેલાયેલો છે. જ્યારે દ્રવ્યની અંદર ગુણ કેટલો છે? ટોટલી ફેલાયેલો છે. એ તો વાત હજી આગળ આવશે ને. જે આ ફરક આ રીતનો છે, વિશ્વની અંદર દ્રવ્યો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, દ્રવ્યની અંદર ગુણો નથી. છે એટલા માટે બે ફરક છે ને. વિશ્વની અંદર દ્રવ્ય ક્ષેત્રાંતર કરી શકે છે કે નહીં? દ્રવ્યની અંદર એવું નથી. વિશ્વની અંદર દ્રવ્યો ભલે એક આકાશ થોડું ફેલાયેલું છે, બાકી બીજા દ્રવ્યો તો કેવા છે? અમુક એના ભાગમાં છે. જ્યારે દ્રવ્યમાં પૂરા ભાગમાં છે. બીજો ફરક શું છે? છ દ્રવ્યોનો સમૂહ તેને વિશ્વ, એનો અર્થ શું છે? એનો અર્થ શું છે? વિશ્વમાં એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં છ માંથી, આઉટ ઓફ સિક્સ મિનિમમ છ છ હોય ને. ફરીથી છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. એનો અર્થ કે વિશ્વના કોઈ પણ પાર્ટની અંદર છ છ મળી શકશે. મિનિમમ વન. બધા છ છ મળશે એવો નિયમ નથી. અલોક આકાશમાં એક ખાલી આકાશ છે. શું છે? મેં તો લોકાકાશને જો વિશ્વ કહેશું તો વિશ્વ સિવાય જગતમાં બીજું હોય? જગત સિવાય બીજું હોય? વિશ્વ એટલે જગત એટલે લોક, અલોક બેનું બનેલું છે. તો જગતની અંદર ફરીથી છ દ્રવ્યોનો સમૂહ એટલે શું છે? કે વિશ્વનું કોઈ પણ ક્ષેત્ર લ્યો, એમાં સિક્સ છ માંથી મિનિમમ એક તો મળી શકશે. જ્યારે ગુણોના સમૂહને દ્રવ્યમાં, દ્રવ્યના કોઈ પણ ક્ષેત્ર લેશું તો આપણને અનંત ગુણોમાંથી મિનિમમ, એવું છે કે દ્રવ્યની અંદર ગુણ એવી રીતે રહેલા છે કે દ્રવ્યના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ અનંતે અનંત ગુણ મળશે. એ મોટો ફરક છે આખો. કે એ સમૂહ છે છ દ્રવ્યનો સમૂહ, એનો અર્થ છે આ કેવી રીતનું છે? જેવી રીતે એક કોઈ થેલી હોય એમાં શાકભાજી ઠાસી ઠાસી જેને કે ને ભર્યા, એનો અર્થ શું થયો? કે થેલીના કોઈ પણ પાર્ટની અંદર શાક મળશે, પણ બધાય શાક નહીં મળે. ભાજી ઉપર હોય, દૂધી વચ્ચે, જેમ જુદું જુદું છે ને, પણ એવું છે કે જ્યાં કોઈને કોઈ શાક તો હશે. એવી રીતે વિશ્વની અંદર દ્રવ્ય કેવા રહેલા છે? કે ઠાસી ઠાસી ને એવા ભર્યા છે કે કોઈ પણ પાર્ટની અંદર એક દ્રવ્ય તો મિનિમમ મળશે. વિશ્વનો એવો કોઈ પાર્ટ નથી કે જ્યાં આઉટ ઓફ સિક્સ માંથી એકય દ્રવ્ય ન હોય. વિશ્વનું એવું કઈ જગ્યા છે કે જ્યાં એકય દ્રવ્ય ન હોય? કેમ નથી એવું કેમ નથી? જો એવું હોય તો છ દ્રવ્યનો સમૂહ તે વિશ્વ શબ્દ કેમ આવ્યો? છ દ્રવ્યનો સમૂહ એટલે ક્યાંક ને ક્યાંક વિશ્વમાં છ માંથી એક દ્રવ્ય તો હશે હશે ને હશે, જેવી રીતે ઠાસી ઠાસી. તો દ્રવ્યની અંદર ગુણો કેવા ભર્યા છે? કે જેમ અગ્નિની અંદર ઉષ્ણતા છે, સાકરની અંદર ગળપણ છે, કે કોઈ પણ એના ક્ષેત્રમાં તમે જાઓ અનંતે અનંત ગુણ, એક નહીં અનંતમાંથી આઉટ ઓફ વન એમ નહીં, પણ પૂરેપૂરા ગુણો મળે છે. એક ફરક છે. બીજું, વિશ્વની અંદર દ્રવ્ય કેવા છે? એક એક દ્રવ્ય એના અમુક પાર્ટમાં હોય છે, બધા ફેલાયેલા હોય છે એવું નથી ગતિ કરી શકે છે. જ્યારે આ દ્રવ્યની અંદર ગુણો એ પૂરા ભાગમાં રહેલા. તો ફરીથી સમૂહ શબ્દ ભલે કોમન જો, પણ સમૂહ ખાલી સેના માટે દેખાડવો છે? નંબર્સ, સંખ્યા માટે. અંદર કેવી રીતે રહ્યા છે, શું છે એ દેખાડવા માટે નથી. ખાલી એટલું કેવું છે કે દ્રવ્ય એક છે તો ગુણ પણ એક હોય એવું હોતું નથી. દ્રવ્યની અંદર અનંત ગુણો હોય છે, એવી રીતે વિશ્વની અંદર અનંત દ્રવ્યો રહેલા છે. તો એ બે વ્યાખ્યા થઈ કે વિશ્વ કોને કહે છે, કે છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે, અને દ્રવ્ય કોને કહે છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હવે એમાં વ્યાખ્યામાં નવો શબ્દ કયો આવ્યો? ગુણ શબ્દ આવ્યો. તો પ્રશ્ન થયો કે ગુણ કોને કહે છે? છે નવા નવા શબ્દ આવે તો એની વ્યાખ્યા આપણને થાય છે. આમાં કોઈ પૂછવાની છૂટ છે કે આવું ન હોય છે વિશ્વની અંદર? વિશ્વની અંદર આપણને કેટલા દ્રવ્યો દેખાય છે? આપણને કેટલા દેખાય છે? કેટલા દેખાય છે? કેટલા દેખાય છે? એક જ દેખાય છે? એક જ દેખાય છે? કાંઈ કાંઈ વાંધો ને, દેખવામાં એક જ દેખાય છે? દેખાય એક અને જણાય બે. જો દરેકે જવાબ આપે એટલી સુંદરતા છે, બીજા ખાલી સાંભળે છે એ સારું, ને જવાબ દેવાનો પ્રયત્ન થવો જોઈએ. દેખાય શું? ફરીથી દેખાય એક ને અને જણાય છે. જો એક વાત તો સિદ્ધ કરું, પૂદગલ દેખાય છે એનો અર્થ થયો કે પૂદગલ અને એને દેખનારો બીજો, એમ બે તો સિદ્ધ થશે, મિનિમમ તો થશે. શું છે? દેખાય શબ્દ શું દેખાડે છે? જેમાં દેખાય છે અને જે દેખાય છે, બે વસ્તુ જુદી. જેના અસ્તિત્વમાં દેખાય છે એ જુદું છે, અને જે દેખાય છે એ બે વાત જુદી. તો બે દ્રવ્ય તો એને સિદ્ધ થાય છે. ભલે આત્મા પ્રગટપણે નથી, પણ એક એને લોજિકલી જેને કહે, અને એ આપણને બે દ્રવ્ય તો સહેજે ખ્યાલ. એક તો પાંચ ઇન્દ્રિય દ્વારા આપણને એક પૂતગલનો ખ્યાલ આવે છે, અને બીજી વાત એને જાણનારો એક કોઈક અસ્તિત્વ છે એ પણ ખ્યાલમાં આવે છે. ઇષ્ટ અનિષ્ટ સુખ દુઃખનો જેને વેદન થાય છે એવું કોઈક ચૈતન્યમય તત્વ હોવું જોઈએ. જળને નથી આને છે, તો એ પ્રકારના બે તત્વ ભલે કેવડી જેમ પ્રત્યક્ષ જાણે, ખરેખર એમ તો આપણે પૂતગલને પણ નથી જાણતા, એને તો સ્કંદરૂપ પર્યાયને જાણીએ છીએ. ખરેખર તો એવું છે જે પૂતગલ પરમાણુ છે ને, પણ આ એક આ રીતે અનુમાનથી. અને મનના વિષય રૂપી અને અરૂપી બે છે. શું છે? ઇન્દ્રિયનો વિષય માત્ર કોણ છે? રૂપી જ છે. પણ મનનો વિષય, મનમાં વિચાર કરી શકીએ છીએ ને અરૂપી પદાર્થનો, તો એ દ્વારા આપણને જીવ અને પૂતગલનો અંદાજ આપણને પરોક્ષ જ્ઞાનમાં પણ એ ખ્યાલ. પણ બીજા જે છે એ આપણે સર્વજ્ઞથી આપણે એને સ્વીકારીએ છીએ, ન્યાયથી કદાચ નક્કી થતું હોય તો થાય. તો પછી હવે બીજું દ્રવ્ય, એ દ્રવ્ય અનંત શક્તિશાળી છે એમ કેમ ખબર પડે? એમનું સામર્થ્ય અનંત ગુણો છે ને, એમ અનંત સામર્થ્ય છે, બળ છે, એમ કેમ સિદ્ધ થઈ શકે? કારણ કે અનંત પદાર્થો વચ્ચે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે અનંત સામર્થ્ય વાળો જ હોવો જોઈએ. જેમ કે આ બધાથી કેટલાથી ઘેરાયેલો છે એકવાર વિચાર કરવો. એક કોઈ ચોર છે, એને સાચવવા માટે 50 પોલીસ જોવે. પોલીસ ઘણા બહાદુર કહેવાય ને, ચોર બહાદુર કહેવાય કે એને સાચવવા માટે. એમાં અનંત પૂતગલો વચ્ચે પણ, અનંત સંયોગો વચ્ચે પણ આત્મા પોતાનું અસ્તિત્વ સ્વાધીનપણે સ્વતંત્રપણે ટકાવી રાખે તો એ અનંત શક્તિવાળો તો થયો ને. એ બધાનો અંતરમાં અભાવ છે એવું નાસ્તિરૂપ ધર્મ તો સિદ્ધ થયા કે નહીં? અનંત પૂતગલ વચ્ચે પણ એ પોતાનું અસ્તિત્વ ટકાવે છે તો નાસ્તિરૂપના તો ધર્મ એના સિદ્ધ થાય છે. તો દરેક પદાર્થ એ પોતે અનંત શક્તિશાળી છે એ વાત તો એને સિદ્ધ પણ થઈ શકે છે. તો એ વિશ્વની વ્યાખ્યા, પછી દ્રવ્યની વ્યાખ્યા, હવે ત્રીજી ગુણની વ્યાખ્યા. ગુણ કોને કહે છે? આ ક્યાં ગુણની વાત છે? ઉદગલના કે જીવના કોઈ પણ ગુણને માટે આ બધી કોમન વ્યાખ્યા ચાલે છે. કોઈ પણ પૂતગલ, જળ, ચેતન, દ્રવ્ય હો કે એના ગુણ, કોઈ એક કોમન વ્યાખ્યા. તો ગુણ કોને કહે છે? તેની પહેલી બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કઈ બે કન્ડિશન? એક તો દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ હાલત. કોની સર્વ હાલત? દ્રવ્યની. દ્રવ્યના પૂરા ભાગમાં અને દ્રવ્યની સર્વ અવસ્થામાં જે રહે છે તેને શું કહેવાય છે? ગુણ કહેવાય છે. એમાં બે કન્ડિશન. પૂરા ભાગમાં એ શું દેખાડે છે? ક્ષેત્ર દેખાડે છે. અને એની સર્વ અવસ્થા એ શું દેખાડે છે? કાળ દેખાડે છે, ટાઈમ વાઇઝ. અને ઓલું એરિયા વાઇઝ. એના પૂરા ભાગમાં એ શું દેખાડવું છે? ક્ષેત્ર. અને હંમેશા હોય છે એ શું દેખાડવું છે? કાળ દેખાડવું. તો આ દ્રવ્યના જો આમાં ચાર પોઈન્ટ આવી શકે. દ્રવ્ય ના એ શું દેખાડ્યું? દ્રવ્ય દેખાડ્યું. પૂરા ભાગમાં એ શું દેખાડ્યું? ક્ષેત્ર દેખાડ્યું. સર્વ અવસ્થામાં એ શું દેખાડ્યું? કાળ દેખાડ્યું. અને ગુણને શું કહેવાય છે? ભાવ કહેવાય. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ચાર વતુષ થઈ ગયા. કે જે દ્રવ્યના પૂરા ભાગમાં, પૂરા ભાગમાં એટલે ઉપરના કે નીચેના? પૂરેપૂરા એટલે જે આઉટર લાઈન છે એમાં પૂરેપૂરું. ઓલું જેમ ઓલું હોય ને વોલ્યુમ, ઓલું શું કહે ને તમે? એટલે સરફેસ ઉપર આઉટર લાઈનમાં હોય ને પૂરા ભાગમાં એટલે. તો અહીંયા પૂરા ભાગમાં એટલે ખાલી આઉટર લાઈન એવી રીતે નથી, પણ પૂરા કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ પ્રદેશમાં એનો ગુણ હોય હોયને હોય જ છે. એ કેવી રીતે હોય છે? સાઈડમાં હોય છે એની તપ્પી, હોરિઝોન્ટલ કે વર્ટિકલ કેવી રીતે હોય છે? બધે જ હોય, પણ અનંત ગુણો છે ને. પેલા તો વ્યાખ્યા આવી ગઈ કે દ્રવ્યની અંદર કેટલા ગુણો છે? અનંત છે. હવે એની થપ્પી, એનો તો થપ્પી કેવી રીતે હોય? પેલા બોટમમાં કયો હશે ને અપર ટોપ વનમાં કયો હશે? બધું ઈ જ છે, પણ સૌથી બોટમમાં કયો ગુણ હશે? એટલે આ ફરીથી આવી વાત આપણે ઇન્દ્રિય જ્ઞાનથી જોઈએ તો આપણને આવું લાગે છે. વસ્તુ કેવી છે? એકમેક રૂપે છે. ક્ષેત્રથી દ્રવ્ય અને ગુણને કોઈ દી જુદા જોવાનો પ્રયત્ન કરવો નહીં. ભાવથી જુદો છે ક્ષેત્ર. તો કેવું છે? એકમેક પણું છે. ભાવી કેવી રીતે? જ્યાં જ્ઞાન ગુણ રહી ગયો ત્યાં દર્શન ગુણ કેમ રહે? એને તો સ્પેસ ઓક્યુપાઈડ કરી લીધો. એક જગ્યા એક સ્પેસ ઓક્યુપાઈડ થાય એમાં પછી બીજો એમાં આવી એન્ટર થઈ શકે. આ લાકડું છે એને અહીંયા જગ્યા આટલી સ્પેસ કરે, આ બીજું લાકડું એની જગ્યાએ જઈ શકશે? નહીં જાય ને. તો પછી એ રીતે દર્શન ગુણ હશે ત્યાં જ્ઞાન ગુણ કેમ જશે? એને તો અપર પાર્ટમાં જ રહેવું પડશે ને. આ લાકડાની ઉપર લાકડું રહ્યું ને, અંદર તો નથી જઈ શકતો ને. હા, આ દ્રષ્ટાંત છે. એ કોના જોઈએ છે? આપણે સ્થૂળ સ્કંદના જોઈએ છે. આત્મા સ્થૂળ સ્કંદ વાળો નથી, આત્મા અરૂપી છે. આ દ્રષ્ટાંત એને જેમ રીતે ફિઝિક્સમાં જે ગેસના જે સિદ્ધાંત હોય છે એ લિક્વિડને એપ્લાય ન થાય, લિક્વિડના સોલિડને એપ્લાય ન થાય, ત્રણેયના ડિફરન્ટ હોય છે કે નહીં રૂલ્સ, એમ આ જે આપણે દ્રષ્ટાંત જોઈએ છીએ કોના જોઈએ છે? સ્થૂળ પૂતગલના રૂપીમાં પણ સ્થૂળ રૂપીના જોઈએ છે. અને આત્મા કેવો છે? આના સિદ્ધાંતો રૂલ્સ એ અરૂપી આત્માને એપ્લાય થઈ શકે નહીં. જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ રહી શકે. અરે જ્યાં એક આત્મા છે ત્યાં અનંત આત્મા રહે, તો ગુણ તો રહે જ ને. પછી તો બે વાત કન્ડિશન, એક દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ ગીવન એટ એની ટાઈમ, કોઈ પણ કાળ આવે એનામાં એ ગુણ હોય હોય ને હોય, દ્રવ્ય ગમે તે રીતમાં હોય, પરિણમનમાં હોય, પર્યાયમાં હોય, એનો ગુણ તો ત્યાં હાજર હોય હોય ને હોય. દ્રવ્ય અને ગુણને ક્યારેય છૂટા પાડી શકાતા નથી. તો આ બે કન્ડિશન, હવે આ બે પોઈન્ટ છે એના ઉપરથી ચાર કોમ્બિનેશન બની શકે. ચાર કોમ્બિનેશન બની શકે ને આના, ક્યાં ચાર બની શકે? દ્રવ્યના પૂરા ભાગમાં એક લઈએ અને એની સર્વ અવસ્થા, એક કોમ્બિનેશન દ્રવ્યના પૂરા ભાગમાં અને કોઈક અવસ્થામાં, બરોબર? આ બે કોમ્બિનેશન. હવે દ્રવ્યના અધૂરા ભાગમાં પાર્ટલી અને બધી અવસ્થામાં, દ્રવ્યના પાર્ટલી એરિયામાં અને કોઈક અવસ્થામાં, એ ચારમાંથી ક્યા સાચા છે ને ક્યા ખોટા છે એ તો હવે શીખાશે. હવે ટાઈમ પૂરો થયો, કાલ વિચારીને લાવજો, કાલે ચાર પોસિબિલિટીમાંથી કેટલી સાચી છે ને કેટલી ખોટી. ચાર સમજાઈ ગઈ ને? પૂરા ભાગમાં, પૂરી બધી અવસ્થામાં, પૂરા ભાગમાં કોઈક અવસ્થામાં, પછી અડધા ભાગમાં એટલે અમુક એરિયામાં, અને બધી અવસ્થામાં, અમુક એરિયામાં અને કોઈક અવસ્થામાં, જે રે તેને શું કહેવાય છે? ચાર શક્યતા છે આમાં. રે ખાલી ગુણની વ્યાખ્યા નથી કરતો હું, ગુણ એમ નહીં, પણ બીજું પણ કંઈક રે છે કે નથી રહેતું, ચાર પોસિબિલિટી કેટલી શક્ય છે એ વાત આપણે કાલે લેશું.